તારીખ 24/11/1991 પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા સોનગઢમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 17
આત્માની મુખ્યતા સંબંધે પ્રેરણા છે. આત્માની મુખ્યતા રાખવી, સ્વરૂપની મુખ્યતા રાખવી, આત્માને સદાય ઉર્ધ્વ એટલે મુખ્ય રાખવા, ગમે તે પ્રસંગ આવે પણ દ્રવ્ય સ્વભાવને મુખ્ય રાખવા. દ્રવ્ય સ્વભાવની મુખ્યતાથી અસમાધાન ક્યાંય નથી થતું, સમાધાન આવી જાય છે. કેમ કે દ્રવ્ય સ્વભાવ છે એ નિર્લેપ છે, અને જ્યાં અસમાધાનનું કારણ તો બારમાં લેપાયમાન પણ છે જ છે. પોતે જ્યાં નિર્લેપ છે સ્વભાવથી, એટલે કોઈ સંબંધ ન રહ્યો. સંબંધ ન રહ્યો એટલે જે લાભ નુકસાનનો જે સમસ્યા હતી એ પોતાને ન રહી, જુદો પડી ગયો. દાખલા તરીકે નુકસાનમાં જે કઈ ગણો તે તકલીફ છે માણસને, અથવા ટેન્શન આવે છે, પણ આત્માને મુખ્ય કરવા જાય સ્વભાવને તો ત્યાં તો કઈ થતું નથી, થયું પણ નથી, થઈ શકે એવું પણ નથી. ભૂતકાળના અનંત પ્રસંગો લ્યો, શું થયું આત્માને? એથી કઈ એટલે લીધું, ગમે તે પ્રસંગ આવે પણ દ્રવ્ય સ્વભાવને મુખ્ય રાખવો. શુભાશુભ પરિણામ આવે ભલે, એટલે કે આવશે એના સ્વકાળ અનુસાર, પણ એની મુખ્યતા ન કરવી. આવે ભલે એનો અર્થ એમ છે કે ભલે એટલે આવે એ સારું એમ નહીં, પણ એની મુખ્યતા ન કરવી. પણ કાયમ દ્રવ્ય સ્વભાવનું ધ્યેય રાખવું તે એટલે લક્ષ્ય, અને જેની મુખ્યતા હોય એનું જ લક્ષ્ય રહે, અથવા લક્ષ્ય હોય એની જ મુખ્યતા રહે, એ બહુ સ્વાભાવિક છે અથવા વૈજ્ઞાનિક છે. પણ લક્ષ્ય દ્રવ્ય સ્વભાવનું રાખવું, ઓળખાણ હોય તો પછી એ વાત આગળ ચાલે છે. એ વાત સાચી છે કે ઓળખાણ વગર જે લાઈન આવવી જોઈએ નથી આવતી, એટલા માટે જ્યાં સુધી ઓળખાણ ન થાય ત્યાં સુધી ઓળખાણ સંબંધિત પ્રયત્ન રાખવો જોઈએ. ઓળખાણ થઈ ગયા પછી તો એકદમ સીધી લાઈન છે, પછી કોઈ વિટંબના નથી. અથવા તો આપોઆપ જ પરિણામની ગતિ લક્ષ્ય થયા પછી, ઓળખાણ થયા પછી સ્વાભિમુખ રહી અને વિકાસ પામતી જાય છે પરિણામ સ્થિતિ. એટલે એવું આપોઆપ થાય તો એમાં કર્તૃત્વ ન રહે, અને આપોઆપ થાય એવી પરિસ્થિતિ જે સર્જાય એના માટે નિર્ણય અથવા ઓળખાણ થવી જરૂરી છે. જ્યાં સુધી ઓળખાણ, એનો અર્થ એ થયો કે જ્યાં સુધી ઓળખાણ ન થાય ત્યાં સુધી બધો પ્રયત્ન ઓળખાણ માટેનો જ કરવો.
ઓળખાણ કેમ કરીને વિધિ તો બરાબર, ઓળખાણ કેમ કરવી એ વિધિ તો ખાતમાં જ પડે.
ઓળખાણ તો પરિચય વગર કોઈ ચીજની ઓળખાણ થતી નથી. કોઈ પણ ચીજ હોય એની ઓળખાણ અથવા પહેચાન, કે જેને પરખ કહીએ છીએ આપણે, એ પરખ તો પરિચય વગર આવે નહીં. પણ આત્માને ઓળખવા માટે શ્રીમદ્જીના તો આ શબ્દો છે, આત્માને ઓળખવા માટે આત્માના પરિચયથી થવું. હમસ્ત કોઈ વ્યક્તિને ઓળખવા માટે એનો પરિચય સાધવો પડે છે. પરિચય વગર તો કોઈ વ્યક્તિની ઓળખ પડતી નથી. માણસ તો માણસ જેવો માણસ દેખાય છે. પરિચય સદાય તો માણસ કેવો છે એનો ખ્યાલ આવે છે, સમજણ આવે છે. એટલે સ્વભાવને ઓળખવા માટે એનો પરિચય કરવો એ એક જ વિધિ છે. અને પરિચયમાં અનુભવમાં આવતા જે ભાવ છે એમાં જે જ્ઞાનમાં સ્વભાવ ભાવ છે એનું અવલોકન થાય તો જ પરિચય થાય. એટલે અવલોકનની વિધિ ઉપર જ આવવું પડે છે. કારણ કે સ્વભાવ અને વિભાવ તો પ્રતિપક્ષમાં છે. રાગથી વિભાવ અને જ્ઞાનથી સ્વભાવ બંને અનુભવ ગોચર છે. જ્ઞાન અને રાગ બંને પર્યાયમાં હોવાથી બંને પરિચય કરવા યોગ્ય છે. પરિચય થાય તો સ્વભાવ વિભાવની ઓળખાણ થાય. બસ આ એ પહેલાનો વિષય છે. સંશોધક બુદ્ધિથી કહો, ખોજક બુદ્ધિથી કહો, નિર્ણય કરવા માટે પરિચય કરવો જોઈએ. વિચાર કર્યો છે પણ અવલોકન નથી કર્યો. અને એક પદ્ધતિ થઈ ગઈ, એ પદ્ધતિમાં રહી ગયા. એટલે હમણાં એ વિચારમાં એક વાત આવી કે ભૂલ બે પ્રકારની છે, એક સમજણની ને એક અનુભવની. અનુભવથી પણ ઇષ્ટનિષ્ટ પણ અનુભવાય છે એ ભૂલ છે, અને સમજણમાં પણ ઇષ્ટનિષ્ઠપણાનો અભિપ્રાય રહે તો ભૂલ છે. તો સમજણની ભૂલ તો ભલે સમજણથી ટાળે, પણ અનુભવની ભૂલ કાંઈ સમજણથી નહીં ટળે. અનુભવની ભૂલ તો અનુભવથી જ ટળશે.
આ બંને પ્રકારની સમજણની વિપર્યાસ ભૂલ સ્વરૂપ નિશ્ચય થઈ શકે છે. સ્વરૂપ નિશ્ચય થઈ શકે છે. બંને પ્રકારની ભૂલ કોઈ જીવમાં હોય, સમજણ સંબંધી પણ ભૂલ વર્તતી હોય, અનુભવ સંબંધી પણ ભૂલ વર્તતી હોય, તો આ સ્વરૂપ નિશ્ચય કરી શકે છે?
ભૂલમાં કેવી રીતે કરી શકે?
ન થાય
તો પછી ભૂલ, ભૂલમાં થાય તો પછી તો પ્રશ્ન જ ના રહ્યો ને.
દેવશાસ્ત્ર ગુરુ સંબંધી જેને વિપર્યાસ વર્તતો હોય, સીધો પ્રશ્ન છે. દેવશાસ્ત્ર ગુરુ સંબંધી વિપર્યાસ જેને જીવને વર્તતો હોય એવા જીવને સ્વરૂપ નિશ્ચય થઈ શકે છે? ખરો સ્વરૂપ સન્મુખતા થઈ શકે ખરી? સ્વરૂપ સન્મુખતા થઈ શકે ખરી? ન થાય. મતલબ વિપર્યાસ તો બધા ટાળવું જ રહ્યો.
દેવગુરુ શાસ્ત્ર નો જે એ તો સમજણ ની ભૂલમાં આવે છે, એ ક્યાં અનુભવ ની ભૂલમાં આવે છે? દેવગુરુ શાસ્ત્ર નો જે વિપર્યાસ છે એ તો સમજણ ની ભૂલમાં આવે છે. તો સમજણમાં તો જેટલા વિપરીત સંસ્કાર ને વિપર્યાસ ને કહેવાય એ સમજણથી ટળી શકે. હવે આ દેવગુરુ શાસ્ત્ર સાચા નહીં, આ દેવગુરુ શાસ્ત્ર સાચા, એ તો ન્યાયથી સમજણ સમજી શકે. પણ પછી અનુભવની ભૂલ તો ઉભી રહી તો એ તો અનુભવથી જ ટળવાની છે. ખોટો અનુભવ તો સાચા અનુભવથી જ જવાનો છે.
તો તિરંજપુરમ કેવી રીતે કરતો છે? તિરંજમાં વિપર્યાસ ટળી જાય છે?
તિરંજ શું છે? દેવગુરુ શાસ્ત્રનો મામલો નથી, પ્રસંગ નથી. એટલે એની સંબંધીનો કાંઈ વિચારનો દોષ નથી. એ મનુષ્ય પર્યાયમાં જે દોષ ઉભો થાય છે આમાં શું છે કે લાભ અને ગેરલાભ એક જ જગ્યાએથી ઉભો થાય છે. હવે તમારો ક્ષોભ શું વિશેષ થયો? મનુષ્ય મળ્યું, તો તમને લાભનું કારણ ઘણું છે તો નુકસાનનું કારણ પણ ઘણું જ છે, બે વાત સાથે જ છે.
દેવલોક
માં નથી, પછી અહીંયા લોકો મનુષ્ય લોક માં આવે પૂજા કરવા સમય દ્રષ્ટિ દેવો બીજી વાત છે.
પ્રસંગ
કારણ કે એને તો અવધિ જ્ઞાન છે, બીજું બીજું છે બધું, એટલે ત્યાં પ્રસંગ નથી. કોઈ સ્થાપના નો આ તે બીજું ત્યાં પ્રસંગ.
અહીં જેમ આપણે ત્યાં તો શું છે કે દેવ દેવ છે એ માત્ર શું વિતરાગી દેવને જ દેવ તરીકે માનતા હશે, અને બીજા જેમ આપણામાં બીજા દેવોને માનવો એવું કોઈ અધિક કોઈ કોઈ બીજી વ્યક્તિઓમાં સમજો માનવો,
ત્યાં શું છે સંપ્રદાય નથી. દેવલોકમાં ભિન્ન ભિન્ન સંપ્રદાય નથી જે મનુષ્ય લોકમાં છે. દેવ તિરી નારકે બીજી ગતિ નથી, બે ગતિ વિચ્છેદ થઈ ગઈ, અને તો બે ગતિ નો ગંધ, બે ગતિ પછી એના નામ કર્મ એ બધી પેટા પ્રકૃતિનો બધો 41 પ્રકારમાં વિચ્છેદ ગયો. એટલે ત્યાં દેવલોકમાં મનુષ્યની સંખ્યા ઓછી છે અને દેવની સંખ્યા વધારે છે.
મનુષ્યની સંખ્યા તો આપણે અહીંયાનો આપણે વિચાર
કરીએ, સંખ્યા પણ બધા ટોટલ ગણો તો
ભાવ વાળા દેવમાં જાય ને, શુભ ભાવ
દેવલોકમાં
થાય આપણો મુદ્દા છે. તો વિપર્યાસ જેમ બપોરે એક વાત હતી કે જેમ કોઈના વ્યવહારમાં ભૂલ હોય તો નિશ્ચિત તપાસવાની જરૂરત નથી. એમાંથી એક વિચાર એમાં આવે કોઈ મેં કોઈ પણ પ્રકારનો વિપર્યાસ વર્તતો હોય, સત્પુરુષનો નિષેધ વર્તતો હોય, ગુરુનો વિશેષ નિષેધ વર્તતો હોય, કોઈ પણ જાતનો મોક્ષોચિત વ્યવહાર ચૂકતો હોય તો એને સ્વરૂપ નિષેધ થઈ શકે ખરો? તો ત્યાં તો તમે તપાસવાની કોઈ જરૂરત નથી કે ભાઈને સ્વરૂપ નિષેધ છે?
બુદ્ધિપૂર્વકની ભૂલ છે ને, બુદ્ધિપૂર્વકની ભૂલ છે.
બહુ
મહત્વનો વિષય છે. તમને ખબર હોય તો ત્યાં પેલા જયંતિભાઈ સુધા ની વાત કરતા હતા ને, સુધા ની સુધા એટલે સ્વરૂપ નિશ્ચય જ છે. પણ એમાં શું છે કે જે પ્રયોગ છે ને એ પ્રયોગ જડ છે. એટલે એ જડમાં ઘણા ખેંચાઈ જાય છે, એમાં થોડુંક કંઈક લબ્ધિ ચમત્કાર એ બધા પણ પ્રયોગ બને છે, એમાં પણ એમાં પણ પ્રકાર ઉપજે છે એ જે જડ પ્રયોગ છે એમાં.
મારો કહેવાનો મતલબ એમ છે કે દ્રવ્ય લિંગની મુનિ આજીવ થયો, દ્રવ્યલિંગી મુનિ અચીવ થયો, ઉત્કૃષ્ટ માં ઉત્કૃષ્ટ સ્વભાવ કરીને 31 સાગર ની સુધી જાય, ગેરાયણમાં કોઈ ભણતરમાં કોઈ ઓછી વાત રાખી નથી, સમજણ નહીં કોઈ, ત્યાં વિપર્યાસ હોય એવું કઈ લાગતો નથી. તો પછી ત્યાં વિપર્યાસ જે કઈ રહી ગયો, આ તો અનુભવ સંબંધી વિપર્યાસ રહી ગયો ને,
અનુભવની ભૂલ બાકી રહી ગઈ, અનુભવની ભૂલ રહી ગઈ.
એની સમજણ કઈ બીજી છે, અનુભવ કઈ બીજો છે ત્યાં? હા, એટલી જ ભૂલ રહેલી.
બીજાનો વિપર્યાસ જાણવા નહીં, જાણવાનું પ્રયોજન બી નથી આપણને. તો શું બીજાનો વિપર્યાસ એને ભારે, ખરેખર તો પોતાના નુકસાન લાભ નો સવાલ તો પોતાના છે, પોતાના વિપર્યાસ થી પોતાને નુકસાન છે. મુખ્ય વાત તો એ છે. આજે વાંચવામાં આવ્યું હતું
ઇન્ડેક્સ
કે સુધાની વાત ખ્યાલમાં છે, ધર્મ જ એમનો નિવાસ છે પેલા કબીરપંથી, તેઓ હજી તે ભૂમિકામાં આવ્યા નથી. તેમને અમુક તેજોમય આદિનું દર્શન છે, તેમને અમુક તેજોમય આદિનું દર્શન છે, તથાપિ યથાર્થ બોધપૂર્વક નથી. દર્શન આદિ કરતા, આવા દર્શન આદિ કરતા યથાર્થ બોધ શ્રેષ્ઠ પદાર્થ છે. આ વાત જણાવવાનો હેતુ એ છે કે કોઈ પણ જાતની કલ્પનાથી તમે નિર્ણય કરતા નિવૃત્ત થાઓ. ઉપર જે કલ્પના શબ્દ વાપરવામાં આવ્યો તે એવા અર્થમાં છે કે અમે તમને તે સમાગમની સંમતિ આપવાથી તે સમાગમીઓ વસ્તુ જ્ઞાનના સંબંધમાં જે કાંઈ પ્રરૂપે છે અથવા બોધે છે તેમજ અમારી માન્યતા પણ છે, અર્થાત જેને અમે સત કહીએ છીએ તે પણ અમે, તે પણ અમે હાલ મૌન રહેતા હોવાથી તેમના સમાગમથી એ જ્ઞાનનો બોધ તમને મેળવવા ઈચ્છીએ છીએ. એમ કહીને પેલા મેં જે કહેવું છે એ કહી દીધું. કે એમને યથાર્થ પદાર્થ બોધ નથી,
એનો
જે વૈરાગ હતો અને મુમુક્ષુતા હતી એટલા પૂરતો તમે સમાગમ કરજો, વસ્તુ જ્ઞાન માટે નહીં, એને પદાર્થ બોધ નથી એમ કેવું છે. સુભાગભાઈને પત્ર લખે છે 308 નંબરનો પત્ર. સમાધિ છે, સ્મૃતિ રહે છે, તથાપિ નિરૂપાયતા વર્તે છે. અસંગવૃત્તિ હોવાથી અણુમાત્ર ઉપાધિ સહન થઈ શકે તેવી દશા નથી, તોય સહન કરીએ છીએ. સત્સંગી પર્વતને નામે જેનું નામ છે તેમણે યથાયોગ્ય એટલે ડુંગરભાઈને બંને જણા વિચાર કરી વસ્તુને ફરી ફરીને સમજો. મનથી કરેલો નિશ્ચય સાક્ષાત નિશ્ચય માનશો નહીં. આ સુધાનું સાયલામાં પહેલેથી હાયલું આવે છે, એટલે કહેતા હતા ને, આ ડુંગરભાઈ ના વખત થી હાયલું આવે છે, સૌભાગભાઈ ના વખત થી, પછી પેલા કાળીદાસભાઈ થયા, પછી છોટાભાઈ થયા, અને અત્યારે આ લાડકચંદભાઈ છે. એટલે એ ગામમાં તો એ પહેલેથી સુધાના પ્રયોગનું છે, એટલે સ્વરૂપ નિશ્ચયના બાબતમાં. તમે બંને જણા વિચાર કરી વસ્તુને ફરી ફરી સમજો. મનથી કરેલો નિશ્ચય સાક્ષાત નિશ્ચય માનશો નહીં. જ્ઞાનીથી થયેલો નિશ્ચય જાણીને પ્રવર્તવામાં કલ્યાણ છે. જ્ઞાનીથી થયેલો નિશ્ચય જાણીને પ્રવર્તવામાં કલ્યાણ છે. પછી જેમ ભાવી. સુધાને વિશે અમને સંદેહ નથી. જોયું આ વિશે કહ્યું એમણે આ પત્રમાં. સુધાને વિશે અમને સંદેહ નથી. તમે તેનું સ્વરૂપ સમજો અને ત્યારે જ ફળ છે. એટલે અમને સંદેહ નથી. આજે સ્વરૂપ નિશ્ચયનો વિષય છે ને, એનું મહત્વ બહુ આપ્યું છે અમે. અને એનો જે જળ પ્રયોગ છે એમાં કોઈ વખત આ લબ્ધિ ચમત્કાર એવું બને છે.
શારીરિક યોગના પ્રયોગમાં,
હા, મન વચન કાયનો પ્રયોગ છે. અને એ વસ્તુ જુદી છે અને બોધની વસ્તુ જુદી છે. આત્માનો જેમાં બોધ મળે છે એ વસ્તુ જુદી છે એમ કેવું છે. તો એ પરિસ્થિતિમાં એમણે એનું મહત્વ ઘણું આપ્યું છે અને થોડે એની અંદર અલંકારિક ભાષા વાપરી છે કે આ જે સુધારસ છે એ ઉત્પન્ન થાય છે. જેમ મુખની અંદર અમીરસ આવે છે એમ સુધારસ આવે છે. અને એ કોઈ અપૂર્વ ભૂમિકા છે. એટલા માટે આપ્યું છે કે એ વાતનું મહત્વ ઘણું છે. 471માં એ વાત છે. આત્માને સમાધિ થવા માટે, આત્મ સ્વરૂપમાં સ્થિતિ માટે સુધારસ કે જે મુખને વિશે વર્ષે છે તે એક અપૂર્વ આધાર છે. હવે એક પોસ્ટકાર્ડ લખ્યું છે સૌભાગભાઈને, શું કે છે, અપૂર્વ આધાર છે એમ કહીને એનું મહત્વ આપ્યું. સુધા એટલે એનો સીધો શબ્દાર્થ થાય છે અમૃત, અમૃત રસ. સુધારસ એટલે અમૃત રસ. તો અમૃત રસ તો મોઢામાં આવવાની ચીજ છે. તો કોઈ મુખને વિશે વરસે છે, મુખ એટલે પર્યાય ખરેખર તો એમ કેવું છે. આ મળું નહીં, જળ મળું નહીં, શું. પણ એમને ભાષા અલંકારિક વાપરી છે કે આત્માને સમાધિ થવા માટે આ મોઢાની શું જરૂર છે. આત્માને સમાધિ થવામાં, આત્મ સ્વરૂપમાં સ્થિતિ માટે, તો એમાં કઈ આ મોઢાની જરૂર નથી. સુધારસ કે જે મુખને વિશે વર્ષે છે તે એક અપૂર્વ આધાર છે. માટે કોઈ રીતે તેને બીજ જ્ઞાન કહો તો હરકત નથી. અને બીજ જ્ઞાન કીધું છે, આત્મજ્ઞાનનું બીજ આ જગ્યાએ કહ્યું છે. મુખરસ એટલે એમાં શું છે કે એનું મહત્વ આપવા માટે એ વાત કરી છે કે જે આત્માની પર્યાયમાં એનો સ્વાદ આવે છે એમ કહેવું છે. કારણ કે વેદનથી ગ્રહણ થાય છે ને, વેદન લક્ષણથી ગ્રહણ થાય છે ને, એટલે ત્યાં સ્વાદનો અંશ લીધો છે. પણ આમને ભાષા અલંકારિક વાપરે છે કે આત્મ સ્વરૂપમાં સ્થિતિ થવા માટે સુધારસ કે જે મુખને વિશે વર્ષે છે તે એક અપૂર્વ આધાર છે. એટલે આ અપૂર્વતા અહીંથી શરૂ થાય છે. માટે કોઈ રીતે તેને બીજ જ્ઞાન કહો તો હરકત નથી. માત્ર એટલો ભેદ છે કે જ્ઞાન જ્ઞાની પુરુષ તે જ્ઞાન કે જે જ્ઞાની પુરુષ જે તેનાથી આગળ છે, આત્મા છે, એમ જાણનાર હોવા જોઈએ. એનો રેફરન્સ બીજા કાગળમાં આપે છે. આ સુસૂત પાંચેમાં લખ્યો છે, પછી નોમમાં લખે છે કે આજે કાગળ એક ખુલ્લું, આજે કાગળ એક લખેલો મળ્યો છે ખુલ્લા કાગળમાં, એટલે ઉપરના પોસ્ટ કાર્ડમાં, ખુલ્લો કાગળ એટલે પોસ્ટ કાર્ડ, ખુલ્લા કાગળમાં સુધારસ પરત્વે પ્રાય સ્પષ્ટ લખ્યું હતું, તે ચાઈને લખ્યું હતું. અલંકારિક ભાષા વાપરી અમે ચાઈને વાપરી છે. એમ લખવાથી વિપરિણામ આવવાનું છે નહીં એમ જાણીને લખ્યું હતું. કાંઈ કાંઈ તે વાતના ચર્ચક જીવને, હવે એમને ખબર છે કે આ બધી વાત ત્યાં સાયલામાં ચર્ચાય છે. સાયલાના જે ડુંગરભાઈ હતા એ પ્રાણાયામ આદિ ક્રિયામાં ગયેલા હતા. થોડાક એ બાબતમાં કંઈક ચમત્કારોની વાતો પણ બહુ કરતા હતા. એટલે શ્રીમદજીએ એ લાઈન લીધી છે એમની. તે વાતના ચર્ચક જીવને જો તે વાત વાંચવામાં આવે તો કેવળ તેથી નિર્ધાર થઈ જાય એમ બને નહી. શું એ વાત સમજવામાં આવે તો એને નિર્ણય થઈ જાય એમ બને નહીં, પણ એમ બને કે જે પુરુષે આ વાક્યો લખ્યા છે તે પુરુષ કોઈ અપૂર્વ માર્ગના જ્ઞાતા છે, અને આ વાતનું નિરાકરણ તે પ્રત્યેથી થવાનો મુખ્ય સંભવ છે એમ જાણી તેની તે પ્રત્યે કાંઈ પણ ભાવના થાય. આટલા માટે આ વાત પોસ્ટકાર્ડમાં ખુલ્લી લખી હતી. ખુલ્લું પોસ્ટકાર્ડ લખ્યું, આવી ગંભીર વાત પોસ્ટકાર્ડમાં ખુલ્લી લખી નાખી છે, એની પાછળ પણ આટલો હેતુ છે. એમ કહીને એમણે એ વાતનું મહત્વ ઘણું આપ્યું છે. આપણી ચર્ચાને સંબંધી છે કે સવારે અને બપોરે ને અત્યારે વચ્ચે એ પોઈન્ટ આવીને ઉભો રહીએ છે કે આ ઓળખાણ વગર તો લક્ષરી એને થાય નહીં. એ પહેલાં તો કલ્પના કરવાની રીત, કલ્પનાએ ચડવું નથી. જ્ઞાન લક્ષણ થી અને વેદન થી નિર્ણય થાય એની વાત છે. એને સુધારશે એવો ઉપમા આપે છે. પણ આનો જે એક જળ પ્રયોગ છે મન વચન કાયાનો, એમાં સુધારસનો વિષય આવે છે અને એમાં ઘણા વિપરીત રસ્તે ચડી જાય છે.
એમાં સુધારસનો વિષય કેવી રીતે આવે છે?
એ ચાલ્યું છે ત્યાં. આજે એક ભાઈ જે અમને મવાણિયામાં મળ્યા, ત્યાંના ટ્રસ્ટી છે, એનો સાસરો સાયલા છે, એટલે એ સાયલાવાળા સાથે બધા પરિચયમાં છે. અને એમ કહેતા હતા કે આજે અત્યારે દાદેચંદભાઈ છે ત્યાંના જે રાજ સ્વભાગ આશ્રમના મુખ્ય, એના ગુરુ એક છોટા ભાઈ કરીને હતા, કલકત્તાના હતા મૂળી છોટા ભાઈ, જો તમે ઓળખતા હોય તો. પછી કલકત્તા છોડીને સાયલા આવી ગયા હતા. તો એ અવારનવાર આવતા હતા ત્યાં ભવાણી આવતા હતા અને એ વિશે બહુ ચર્ચતા હતા. પછી એમ કહેતા હતા કે મારા ગુરુ એ કાળિદાસભાઈ, એની પાસેથી હું આ સમજે છું, અને કાળિદાસભાઈ સૌભાગભાઈ પાસેથી સમજે છે, અને સૌભાગભાઈ અને આ ડુંગરભાઈ આ વિશે બહુ ચર્ચતા હતા, એટલે આ પત્રમાં એ વિશે આવ્યો છે એમ કહેવું છે. એમની ચર્ચાનું અનુસંધાન આ શ્રીમદજીના પત્રમાં છે. એટલે આમ ત્રણ ચાર પેઢીથી વિષય ત્યાં બહુ ચર્ચાય છે સાયલામાં સુધારસનો. શારીરિક ક્રિયામાં લઈ જાય છે. પછી તો જુદી જુદી ઉપમા આપે, જુદી વાત છે. મૂળ તો સ્વરૂપ નિશ્ચય છે. અવાજ તો શું પણ એવું લાગે બીજે શું. મનથી કરેલો નિશ્ચય સાક્ષાત નિશ્ચય માનશો નહીં, છે સ્વરૂપ નિશ્ચયની વાત. જ્ઞાનીથી થયેલો નિશ્ચય જાણીને પ્રવર્તવામાં કલ્યાણ છે. પછી જેમ ભાવી એટલે બીજે તમે જે બધો ચર્ચો છો, વિચારો છો, એ બધું બધી સાઈડો અમારા ખ્યાલમાં છે. તમારા પ્રયોગનો ખ્યાલ છે અને સ્વરૂપ નિશ્ચય શું છે એ અમારા ખ્યાલમાં. તમે આ વિષય જ્ઞાનેથી સમજો, ઓલા પ્રયોગ નહીં ચડો તમે, એમ કેવું છે.
ઓલા પત્ર માં તો સાફ લખી દીધો કે એનાથી આગળ વધી લાગ્યા.
હા, એથી આગળ નીચે તો લખ્યું છે કે જેને ગુણથી વેદનથી ને લક્ષણથી આત્મા જેને જાણ્યો છે એનાથી આ વિષય તમે સમજો. એટલું બધું ચોખ્ખું લખ્યું છે, પણ પછી એટલી બધી ગૂઢ ભાષા વાપરે છે કે મોટા ભાગના તો સમજે નહીં, અથવા તો કઈ બીજી કલ્પના એ ચડે. જુઓ આમ લખે છે, આગળ આપણે વાંચીએ. એ વાતનું નિરાકરણ તે પ્રત્યેથી એટલે જ્ઞાની પ્રત્યેથી મુખ્ય થવાનો સંભવ છે એમ જાણી તે પ્રત્યે કાંઈ પણ તે ભાવના થાય એટલા માટે અમે એવી વાત અલંકારિક ભાષામાં લખી દે. કદાપિ એમ ધારીએ કે તેને કાંઈ કાંઈ સંજ્ઞા તે વિષયની થઈ હોય, એટલે કાંઈક ખ્યાલ એ વિષયનો આવ્યો હોય, અને આ સ્પષ્ટ લખાણ વાંચવાથી તેને વિશેષ સંજ્ઞા થઈ પોતાની મળે તે નિર્ધારમાં આવી જાય, પણ તે નિર્ધાર એમ થતો નથી. યથાર્થ તેના સ્થળનું જાણવું તેનાથી થઈ શકે નહીં, અને તે કારણથી જીવને વિક્ષેપની ઉત્પત્તિ થાય કે આ વાત કોઈ પ્રકારે જાણવામાં આવે તો સારું, એટલે કુતૂહલ વૃત્તિ વધે, જિજ્ઞાસા વધે. તો તે પ્રકારે પણ જે પુરુષે લખ્યું છે એટલે મેં લખ્યું છે તે પ્રકારે તેને ભાવનાની ઉત્પત્તિ થવી સંભવે. આવું લખ્યું છે તો કાંઈક એની પાસે જાણવા જઈએ, એટલે સત્પુરુષનો યોગ થવાનું કારણ થાય એવી જિજ્ઞાસા થાય, એટલા માટે પણ અમે આ પત્રમાં એમ લખ્યું હતું. ત્રીજો પ્રકાર એમ સમજવા યોગ્ય છે કે સત્પુરુષની વાણી સ્પષ્ટપણે લખાઈ હોય તો પણ તેનો પરમાર્થ સત્પુરુષનો સત્સંગ જેને આજ્ઞાંકિતપણે થયો નથી તેને સમજાવવો દુર્લભ થાય છે. આ એક બહુ મહત્વની વાત એમણે લખી છે કે જ્ઞાની પુરુષની વાણી ગમે તેટલી સ્પષ્ટ આવી હોય તો પણ પરમાર્થ સત્પુરુષનો સત્સંગ જેને આજ્ઞાંકિતપણે થયો નથી તેને તેનો આશય સમજાવવો દુર્લભ છે. એમ તે વાંચનારને સ્પષ્ટ જાણવાનું ક્યારે પણ કારણ થાય. જોકે અમે તો અતિ સ્પષ્ટ લખ્યું નહોતું, અમે તો ગોળગોળ જ લખ્યું હતું કે છે, તો પણ તેમનો એવો કંઈક સંભવ થાય છે, તેમને એવો કંઈક સંભવ થાય છે. પણ અમે તો એમ ધારીએ છીએ કે અતિ સ્પષ્ટ લખ્યું હોય તો પણ ઘણું કરીને તે સમજાતું નથી, અથવા વિપરીત સમજાઈ જાય છે, અને પરિણામે પાછો તેને વિક્ષેપ થઈ સન્માર્ગને વિશે ભાવના થવાનો સંભવ થાય છે. એ પત્તામાં અમે ઈચ્છાપૂર્વક સ્પષ્ટ લખ્યું હતું જે સુધારસની વાત લખી હતી. બીજો અમારો આશય તે જ્ઞાન વિશે લખવાનો, એટલે બીજ જ્ઞાન વિશે લખવાનો, વિશેષપણે અત્રે લખ્યો છે એમ કરીને હવે લખે છે કે એક કે જે જ્ઞાની પુરુષે સ્પષ્ટ એવો આત્મા કોઈ અપૂર્વ લક્ષણે ગુણે અને વેદનપણે અનુભવ્યો છે અને તે જ પરિણામ જેના આત્માનું થયું છે તે જ્ઞાની પુરુષ જો તે સુધારસ સંબંધી જ્ઞાન આપ્યું હોય, શું કીધું, તે જ્ઞાની પુરુષે જો તે સુધારસ સંબંધી જ્ઞાન આપ્યું હોય તો તેનું પરિણામ પરમાર્થ પરમાર્થ સ્વરૂપ છે. હવે અને જે પુરુષ તે સુધારસને જ આત્મા જાણે છે, એટલે આગળ નથી ગયો, એ જેને સરસ્વ જાણે છે તેનાથી તે જ્ઞાનની પ્રાપ્તિ થઈ હોય તો તે વ્યવહાર પરમાર્થ સ્વરૂપ છે. પરમાર્થ પરમાર્થ, વ્યવહાર પરમાર્થ, પરમાર્થ વ્યવહાર અને વ્યવહાર વ્યવહાર, ચાર બોલ નાખ્યા છે આના ઉપર. આમાં ન સમજો તો પછી બહુ વિચારે ચડી જાય, એટલે પછી નહોતું લીધું. પણ ઓલી વાત એવી છે કે જેને જ્ઞાની પુરુષ જેને લક્ષણથી ગુણથી ને વેદનથી આત્મા અનુભવ્યો છે એનાથી એને એનું જ્ઞાન મળ્યું તે હિતાવહ છે, તે પરમાર્થ પરમાર્થ સ્વરૂપ છે. બીજા ભાંગામાં જવા જેવું નથી, સાર એટલો કાઢવા જેવો છે કે બીજા ભાંગામાં પડવા જેવું નથી પોતાને.
જ્ઞાની પુરુષને સર્વસ્થાન ભાવે એના ચરણમાં ગયા વગર એ વાત એની કોઈ વાત સમજાય,
કોઈ સ્પષ્ટપણે કહી હોય તો નહીં સમજાય.
એ તો એમ સીધી સીધી વાતો તો એને
સિદ્ધાંત મૂકી દીધો, આ તો એમણે સમજવા માટે નહીં સિદ્ધાંત મૂકી દીધો કે ગમે એટલી સ્પષ્ટ વાણી આવી હશે તો નહીં સમજી શકાય. બહુ
સરસ
બહુ સારી વાત લાગે છે. સત્પુરુષની વાણી સ્પષ્ટપણે લખાઈ હોય તો પણ તેનો પરમાર્થ સત્પુરુષનો સત્સંગ જેને આજ્ઞાંકિતપણે થયો નથી તેને તે પરમાર્થ સમજાવવો દુર્લભ થાય છે. આ ચોખ્ખી વાત છે. આજ્ઞાંકિત એટલે વાત પછી કઈ રહેતી જ નથી. આજ્ઞાંકિત નો અર્થ જ એ છે કે સર્વસંમત, શું એ જે કહે છે તે સંમત. એક વાર વાત કરી નતી કે ખરે બપોરે એમ કે આ ચંદ્ર છે, સૂરજ નથી. વાત થઈ ગઈ કે શ્રી ગુરુ એમ કે આ ખરે બપોરે એમ કે આ તમને તને શું લાગે છે કે સૂર્ય છે, તપે બહુ છે. તો કે ના, એ સૂર્ય નથી ચંદ્ર છે. તો બરાબર સંમત કરી લેવું એક વાર તો બુદ્ધિ ના પાડતી હોય તો પછી જિજ્ઞાસામાં આવું કે આમ કેમ કહ્યું, આવડો ખરે બપોરે તપતો સૂરજ છે, આટલી ગરમી આપે છે અને આપણા ગુરુને ચંદ્ર કેમ કહે છે, ચંદ્ર તો શીતળ હોય અને આ તો આગ વર્ષે એવી રીતે કે તડકો ગરમી પડે છે, આમ કેમ કીધું હશે. કાંઈક એની પાછળ પરમાર્થ હશે તો કીધું હશે એમ જિજ્ઞાસા મારે. બીજો વિકલ્પ ન કરવો, એ વાત છે. બહુ ચોખ્ખું એક અજ્ઞાનપણે પવનની સ્થિરતા કરે છે વિશેની બહુ ચર્ચો છે એમને, પણ શ્વાસોશ્વાસ રોધનથી તેને કલ્યાણનો હેતુ થતો નથી. આઝળ પ્રયોગ અને એક જ્ઞાનીની આજ્ઞાપૂર્વક શ્વાસોશ્વાસનો રોધ કરે છે, એ પણ પ્રયોગ કરે પણ જ્ઞાનીની આજ્ઞાએ. એને તો શું છે કે અંદર ઉતરતા શ્વાસોશ્વાસનો રોધ થાય છે સહજ, તો તેને તે કારણથી જે સ્થિરતા આવે છે તે આત્માને પ્રગટવાનો હેતુ થાય છે. શ્વાસોશ્વાસની સ્થિરતા થવી, સ્થિરતા થવી એક પ્રકારે ઘણી કઠણ વાત છે, એ પ્રયોગ સહેલો નથી. તેનો સુગમ ઉપાય મુખરસ એકતાર કરવાથી થાય છે, માટે તેને વિશેષ સ્થિરતાનું સાધન છે. પણ તે સુધારસ સ્થિરતા અજ્ઞાનપણે ફળીભૂત થતી નથી, બીજ જ્ઞાન નું ધ્યાન પણ અજ્ઞાનપણે કલ્યાણ રૂપ થતું નથી. એટલો વિશેષ નિશ્ચય અમને ભાષા કરે છે. જેને વેદનપણે આત્મા જાણ્યો છે તે જ્ઞાની પુરુષની આજ્ઞાએ તે કલ્યાણરૂપ થાય છે અને આત્મા પ્રગટવાનો અત્યંત સુગમ ઉપાય થાય છે. આ વાત એમણે નાખી છે. આગળ જતા એમ કહે છે કે જાણપણું કરી લઈએ તો એથી કંઈ કામ નથી થઈ જતું. સ્વરૂપ નિશ્ચય થવામાં પાત્રતા અપેક્ષિત છે. નહીતર જ્ઞાન નું બહિરંગ અંતરંગ બાજુ જાય કેવી રીતે? જે અંતર્મુખ થવાનો વિષય સવારે આપણે ચર્ચો, એ કોઈ જાણપણાનો વિષય નથી કે સમજી લે માટે એમ થઈ જાય, જાણી લે માટે એમ થઈ જાય એવું નથી. કાંઈ જાણપણું કામ આવે એવું નથી. પાત્રતા અપેક્ષિત છે. પાત્રતા આવે જ એ કામ થાય એવું છે. આપણે વિષય તો ચાલી ગયો, આત્માનું લક્ષ્ય રાખવું એમાંથી. શુભાશુભ પરિણામ આવે ભલે, પણ કાયમ દ્રવ્ય સ્વભાવનું લક્ષ્ય રાખવું, ધ્યેય રાખવું એટલે લક્ષ્ય રાખવું. એટલે એ વાત સ્પષ્ટ છે કે એ ભૂમિકા વગર, નિર્ણયની ભૂમિકા વગર આગળ વાત ચાલતી નથી. અને એ પહેલા જો જિજ્ઞાસા ન હોય તો કલ્પનાથી નિશ્ચય થાય તો પણ કામ ન આવે. માર્ગના બદલે ઊન માર્ગે જવાનો વધારે ત્યાં અવકાશ છે.
કલ્પના કરવાની ના પડી એવી રીતે નરદોજીના પત્રમાં એક માં આવે કે આત્મા રૂપી છે કે રૂપી છે આ ચર્ચા અત્યારે બંધ કરું. તમે યોગ વાસિષ્ઠમાં છો,
એમાં તો એમ લેવું છે કે હજી ઉપદેશ બોધની તમારે જરૂર છે. સિદ્ધાંત બોધમાં પ્રવેશવાની તમારી યોગ્યતા જ નથી એમ કહેવું છે. યોગ વાસિષ્ઠ વાંચો એટલે યોગ વાસિષ્ઠના જે બે પ્રકરણ છે, મુમુક્ષુતા અને વૈરાગ્યના, એ બે પ્રકરણ ઉપરથી તમે તમારી જે ઉદ્દેશ ને યોગ્ય જે સ્થિતિ છે પાત્રતામાં જ આવો એમ કેવું છે.
પાત્રતામાં,
હા, પાત્રતા વગર તમે સિદ્ધાંત બોધમાં નહીં જાઓ.
એટલો સાવ સામાન્ય સિદ્ધાંત ના પાડી, રૂપી છે રૂપી છે
એવું છે. સિદ્ધાંતમાં તો પછી સામાન્ય કે વિશેષ આપણે કયો બાકી રાખીએ છીએ અત્યારે?
બધા ખુલ્લા છે.
જયારે આપણે સિદ્ધાંત બોધને જ હાથમાં લઈ છીએ કયો સિદ્ધાંત બાકી રાખીએ છીએ? કયો છે પર્યાય? શેમાંથી આવે છે? દ્રવ્ય માંથી, પર્યાય માંથી, ત્યાંથી માંડીને કોઈ સિદ્ધાંત બાકી રાખીએ છીએ? હા, કારણ કે પછી તો એ પ્રકરણ હાથમાં આવી ગયો. ત્યારે એ તો શું કરતા હતા કે મુમુક્ષુ જીવને એની પાત્રતા થયા પછી સિદ્ધાંત બોધમાં એને એક જેમ પહેલા પહેલી ચોપડીમાં પાસ થાય અને બીજી ચોપડીમાં એન્ટ્રી આપે, બીજા વર્ગમાં દાખલ કરે. પહેલી પરીક્ષા આપીને પાસ થાય, ઉત્તીર્ણ થાય તો જ એને બીજા વર્ગમાં બેસાડે, બીજામાં પાસ થાય એને ત્રીજા વર્ગમાં બેસાડાય. તો પહેલામાં પાસ ન થાય ને ત્રીજા વર્ગમાં કેમ બેસાડે? એટલે એમનું તો સ્ટાઇલ જ એ હતી આખી કામ પદ્ધતિ, કે તમે ઉપદેશ બોલતો બરાબર પાત્રતામાં તો આવો, પછી તમે સિદ્ધાંતને અડો, નહીંતર સિદ્ધાંતમાં તો તમે નિર્ણય કરી બેસો. સિદ્ધાંતમાં શું થશે? નિર્ણય કરી બેસો તમે કે આત્મા દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી આવો છે, દ્રવગુણ પર્યાયથી આવો છે, ગુણગુણી ભેદથી આવો છે, ઉત્પાદ વિધ્રુવથી આવો છે. ખબર પડી ગઈ? ખબર પડી ગઈ નહીં, ખબર પડવાની બંધ થઈ ગઈ. હવે ખબર તો નથી પડી, પણ જે ખબર પડવી જોઈતી હતી ખબર પડવાનું જ બંધ થઈ ગયું પછી તો, કેમ કે હું જાણું છું, મને ખબર છે. આ પરિસ્થિતિ ઊભી થાય. જેને એમ ખબર હોય કે હું કાંઈ જાણતો નથી ને, એને બહુ વાંધો ન આવે. પણ હું જાણું છું એવું જે અજ્ઞાન છે એ તો ભયંકર છે. નાની ઉંમરના ગ્રહસ્થને વંદન કરે છે, એટલે એક તો જોયું કે જીવ તો યોગ્યતા વાળો છે. એ પ્રસંગ બન્યો છે કે એમને કઈ નિશંક તો હોય નહીં, દીક્ષા લઈ લીધી હોય પણ કઈ નિશંક તો અંદર થયા ન હોય. એટલે અંબાલાલભાઈ ને એ લોકો ઉપાશ્રયમાં મળી જાય છે, ત્યારે અંબાલાલભાઈ એમ કહે છે, જુઓ મહારાજ, એ છે ગ્રસ્ત વેશમાં છે પણ નાની પુરુષ છે. તમારે જો શંકાનું સમાધાન કરવું હોય તો જ્ઞાન એમની પાસે છે. ત્યારે કે મને તમે એમને મેળવી આપો, આવશે ત્યારે તમને બોલાવશું. પછી થયું શું કે ગામમાં આવે તો કે એમ તો જઈ ન શકે સાધુ ગ્રસ્તને ત્યાં સાંભળવા, તો જઈ ન શકે. તમે આવીને બેસી ગયા છો એમ કહી, સાધુ આવીને કોઈ બેસી જાય એ બધા એ તો બેસી શકે નહીં, સંપ્રદાયના બંધનો એ બધા વાળાના. એટલે એને ગુરુ પાસે રજા માગે છે. હરકચંદજી કરીને ગુરુ હતા, અમે તો ઊંઝાયેલા છીએ અને એમ કહે છે કે આ કોઈ જ્ઞાની પુરુષ છે, આપને આજ્ઞા હોય તો અમે જઈએ. એ કોઈ સરળ પરિણામ હશે કે જાઓ તમે, તમારે મને મારી છૂટ છે, તમને જાઓ કે શું. એટલે એમને થોડા પ્રશ્નો પૂછ્યા, એટલે એને વિશ્વાસ બેઠો, થોડું સાંભળ્યું એમાંથી વિશ્વાસ બેઠો. પણ એમ એ પોતે એમ કહે છે, એવી વાત પ્રચલિત છે કે એમને એવો ભાસ થયો કે કોઈ ખરેખર આ કોઈ દૈવી પુરુષ છે, કોઈ દિવ્ય પુરુષ છે, એની વાણી પણ દિવ્ય છે. એટલે એમણે વિનંતી કરી કે આપને એકાંતમાં મળવું છે. તો કે ભલે પછી આવજો કે ફલાણી જગ્યાએ કે બધે. તો પછી કંઈક કોઈ કંઈ મેળા ઉપર ગયા છે કેવી રીતે, તો ત્યાં ગયા અને સીધા એને વંદન કર્યા. તો ગ્રહસ્થ છે અને તમે સાધુ છો, અમને અમારી શંકાનું તમે સમાધાન કરી શકશો એવું લાગે છે, એટલે તમને વંદન કર્યા છે. તમે અમારી પાસેથી શું ઈચ્છા રાખો છો? સીધો પ્રશ્ન આ એકને પૂછો કે આને કઈ કારણ છે, બીજું શું, તમે અમારી પાસેથી શું ઈચ્છો છો? તો કે એક આત્મકલ્યાણ સિવાય બીજી કોઈ અમારી ઈચ્છા નથી તમારી પાસેથી. બસ ત્યારથી બેનો સંબંધ થઈ ગયો, એ થઈ ગયો સાચો સંબંધ, ત્યારથી થઈ ગયો. ત્યારથી શ્રીમદજી એમને ઓળખ્યા કે આ પાત્ર જેવી છે, એટલે પામવાને યોગ્ય જીવ રૂડો છે. તો એના પછી એના પ્રત્યે એને ઘણો કરુણ આવે છે કે આને ક્યાંય નુકસાન ન થવું જોઈએ. માતા બાળકને કેવી રીતે ઉછેરે છે, ક્યાંય એને નુકસાન ન થાય. એને શારીરિક રીતે, માનસિક રીતે, કોઈ પણ રીતે, કેળવણીની રીતે, સંસ્કારની રીતે, કોઈ પણ રીતે નુકસાન ના થવું જોઈએ એમ જ જોવે છે ને, તો આ એને એવી રીતે જોવે છે કે આને કોઈ રીતે નુકસાન નહીં થવું જોઈએ. તો દ્રવ્યાનુયોગનો પ્રશ્ન પૂછે છે તો કે પહેલાં તમે આમ કરો, પહેલાં તમે આમ કરો, હજી તમને આ જરૂર છે, હજી તમને આ જરૂર છે. સાધુ થયેલા માણસને વૈરાગ્ય પ્રકરણ શું કરવા ઊંચાવે? જો જે માણસ દીક્ષા લઈને બેઠો છે, કુટુંબ પરિવાર છોડીને, દુકાન ધંધો છોડીને, એને વૈરાગ્ય પ્રકરણ શું કરવા ઊંચાવે? કે એ ઉપાશ્રમમાં બેઠો બેઠો એક કુટુંબ છોડ્યા પછી 10 કુટુંબ મારા પ્રયોજન કરતો હોય છે, એને એક કુટુંબ છોડીને હો કુટુંબની હારે સંબંધો ઉભા કરે છે. આ ગામમાં આ 5 ઘર હારા છે, ઓલા ગામમાં ઓલા 2 ઘર હારા છે, આ ગામમાં આ 10 ઘર હારા છે, આ ગામમાં 1 ઘર હારું છે, એમ કરીને હો ઘર એના થાય છે. 25 ગામના થઈને હો ઘર થઈ જાય એને, તો વૈરાગ ખલાસ થઈ ગયો. સંપ્રદાયમાં સાધુ થયું પણ વૈરાગ તો ખલાસ થઈ ગયો. અસંગ વૃત્તિ કેળવો, સંઘમાં આવો નહીં, જાજા લોકોનો સંઘ બંધ કરો, તમે વૈરાગ પ્રકરણ મંચાવે છે. તમને બહુ સોફ્ટ ટ્રીટમેન્ટ આપે છે, કડક શબ્દોથી કોઈ એમને નથી વાત કરી. પણ જેને એમ કહીએ ને કે એને એને પોતાને ખ્યાલ ના આવે કે મને આ કેવી રીતે ઉપાડે છે, ઉપર લાવે છે. દીક્ષામાં એવું છે, ઠીક છે, તમે કાઢો. એ તો એમ માનતા હતા કે કોઈ પણ જીવને આત્મહિત કરવા માટે નિવૃત્તિ લેવી એ યોગ્ય છે, અને નિવૃત્તિના હેતુથી જે વાત કહેતા હતા, જેમ એમણે કીધું ને કે ભાઈ વર્તમાનમાં દ્રવક્ષેત્ર દ્રવક્ષેત્ર કાળાદિભાવ પણ શ્વેતાંબર પણ યોગ્ય છે, શ્વેતાંબર મુનિ પણ, એ એમણે નિવૃત્તિની અપેક્ષા લીધી છે, સાધુપદની અપેક્ષા નથી લીધી. નિવૃત્તિ રીએ માણસ લગ્ન કરે ને દુકાન માંડે એટલે એને પાણી જિંદગી તો એમાં આવી જવાની, પછી નિવૃત્તિનું તો એક ચતુર્થાંશ પણ નથી રહેતો માણસને જિંદગીનો, 25% બી નથી. કૃપાળુ મુનિ નમસ્કાર. જે અધિકારી સંસારથી વિરામ પામી, શું લીધું, જે અધિકારી સંસારથી વિરામ પામી, જેવો શબ્દ શું વાપરા છે, અધિકારીની વાત લીધી છે, પાત્ર જીવ હોય. મુનિશ્રીના ચરણ કમળને યોગ્ય વિચારવા ઈચ્છે છે, શું એમના સાનિધ્ય મારીને વિચારવા ઈચ્છે છે કે મારે આત્મકલ્યાણ કેવી રીતે કરવું. તે અધિકારીને દીક્ષા આપવામાં મુનિશ્રીને બીજો પ્રતિબંધનો કોઈ હેતુ નથી, તો એ ભલે એને દીક્ષા આપે, એની સાથે ભલે નિવૃત્તિ મારી. જેમ હું એમ કહું કે તમે ભાઈના સત્સંગ માર્યો તો તમારા માટે હિતનું કારણ છે, એમાં હું ખોટું થયું? એક માણસ યોગ્ય હોય, પાત્ર હોય, અને બીજાને એમ કહેવાય કે ભાઈ તમને પણ એવી ઈચ્છા છે તો આ ભાઈનો સત્સમાગમ તમે કરજો, આ તમારા સત્સમાગમ કરવા યોગ્ય છે, બસ આટલો જ હેતુ છે આની અંદર. તે અધિકારીએ વડીલોનો સંતોષ સંપાદન કરી આજ્ઞા મેળવવી યોગ્ય છે, જેથી મનુષ્યના ચરણ કમળમાં દીક્ષિત થવામાં બીજો વિક્ષેપ ન રહે. આ અથવા બીજા કોઈ અધિકારીને સંસારથી ઉપરામ વૃત્તિ થઈ હોય, અને તે આત્માર સાધક છે એવું જણાતું હોય તો શું આત્મકલ્યાણની છે, તો તેને દીક્ષા આપવામાં મુનિઓ મુનિવરો અધિકારી છે. એટલે મુનિઓ તો એ લલ્લુજીને એ તો પાત્ર છે, એના નિવૃત્તિ લઈને એના સંગ મારીએ તો વાંધો નથી. કેમ કે સંપ્રદાયમાં તો ક્યાં કોઈ જગ્યા જતી કે બીજો કોઈ સત્પુરુષ દેખાતો નહોતો ત્યાં ગુજરાત કાઠિયાવાડમાં. માત્ર ત્યાગનાર અને ત્યાગ દેનારના શ્રેયનો માર્ગ વૃદ્ધિમાન રહે એવી દ્રષ્ટિથી તેની પ્રવૃત્તિ જોઈએ. હવે આપણે શું છે, બધો વિષય ચરણાનું યોગ અને કરણાનું યોગના સિદ્ધાંતથી વિચારવાની આપણી પદ્ધતિ થઈ ગઈ છે. એટલે આપણે તો બધો ગોથો ખાવાના છે, એક વાત એમ નહીં, ઘણી વાત નહીં બેસે. જ્યારે એમણે વ્યક્તિગત વાત લખી છે, આખો સિદ્ધાંત નથી લીધા, એમણે બે વ્યક્તિગત વચ્ચે કેવી રીતે આત્મકલ્યાણ થાય એની એક સૂચના કરી છે. હિતકારી છે એને, ક્યાં સંપ્રદાયમાં બનતું જ નતું ને કોઈની યારે. સંપ્રદાયમાં તો મોટો વિરોધ ઉઠ્યો હતો આ લોકોનો, તો એની સામે તો મોટો વિરોધ હતો. શું વચ્ચે તો એ લોકોનો હાર પણ બંધ થાય એવી પરિસ્થિતિ ઊભી થઈ હતી, તો ઝઘડા હતા, મક્કમ હતા, તો ટકી ગયા, નહીં તો ટકી ન શકે એટલો બધો વિરોધ હતો એ લોકોનો. તો ચોત્રીસમાં વર્ષે ફાગણ સુદ છઠ્ઠે કાગળ લખ્યું
છે.
હા તે હા, ચૈત્રમાં તો ફાગણ પછી જઈ ચૈત્રવદમાં તો દેહ છોડ્યો છે. એક મહિના પહેલાનો કાગળ છે, દોઢ મહિના પહેલાનો કાગળ છે. શરીર પ્રકૃતિ ઉદય અનુસાર છે. ઘણું કરી આજે રાજકોટ પ્રત્યે ગમન થશે. પ્રવચન સાર ગ્રંથ લખાય છે તે અવસરે મુનિવરોને પ્રાપ્ત થવા યોગ્ય છે. રાજકોટ થોડાક દિવસ સ્થિતિનો સંભવ છે. ઓમ શાંતિ. થોડાક દિવસ સ્થિતિનો સંભવ છે. શું કીધું? રાજકોટ થોડાક દિવસ સ્થિતિનો સંભવ છે. થોડાક દિવસ જ રહ્યા છે. વજન ઘટી ગયું તું? બાર ઓછું બોલે કેમ કે અનુરાગી માણસો ઘણા હતા. અનુરાગી માણસો જે ઘણા હતા એને દુઃખ પહોંચે એટલે બાર ઓછો બોલતા હતા. બાકી એમને તો ખ્યાલ આવી ગયો. જે બધા પદ લીખા છે ને, ઈચ્છે છે જે જોગી જન અનંત સુખ સ્વરૂપ, બધા છેલ્લા પદ તો એ જ અર્થમાં લખેલા છે બધા. વિચારવાની પદ્ધતિમાં એવું છે, જે ઢાંચામાં ગરી ગયા પછી નીકળવું મુશ્કેલ પડે. બધી વાતને એ જ રીતે જોવાય. પછી આમાં તો શું છે, બહુ મધ્યસ્થતા હોય એનું કામ છે.
નમસ્કાર કરતા થઈ ગયા એમ કે પરમ દેવને નમસ્કાર જે કરતા હતા બધા એમ કે પગથી એમ સાંભળ્યું તમે તો ઘસાઈ જાય બધી ભાષા.
અચ્છા, એટલા બધા કરતા હતા
એમ સાંભળ્યું છે.
હે,
એમ સાંભળ્યું છે.
નહીં, એમને તો ભક્તિ ગાંડી હતી. લલ્લુજીની જે ભક્તિ હતી ને, એ તો અસાધારણ એમને તો બીજું કઈ વાંધો નતો, એમના માટે તો કઈ નુકસાનનું કારણ નતું, પણ એમની અસાધારણ ભક્તિ હતી. એમના પત્રો જોઈએ ત્યારે ખ્યાલ આવે છે. અમે તો હમણાં એના પત્રો વાંચ્યા ને, અસાધારણ
અર્પણ
થાય. અને તોય પછી એમ કે આ અમારી ભક્તિ હજી અધૂરી છે. ખરી ભક્તિ નથી હજી. ભક્તિનો ભક્તિ કરતા ભક્તિનો આડંબર અમને વધારે છે એવું બોલતા હતા. આપણે છતાં એટલું બધું બોલતા હતા એવું બોલતા હતા. અને વાત એવી છે કે સુભાગભાઈ ની ભક્તિ એટલી ન દેખાય, છતાં એની ભક્તિ વધારે સાચી સારી. હા, એ વસ્તુ જુદી છે, આખી એક હૃદયની વસ્તુ જુદી છે. અને ઓળખાણ હતી સુભાગભાઈ ને, ઓળખાણ હતી.
બીજી પત્ર તો શું હતું ખાસ? આપણે
બીજ જ્ઞાન નો વિષય હતો, એ સુધા નો વિષય હતો. ત્યાંથી તો ચાલ્યું છે એ તો એ વાત કરતા હતા પેલા. વાત ત્યાંથી ચાલી છે કે સુભાગભાઈ ના પિતાશ્રી છે એના હાથમાં એ બીજ જ્ઞાન નો કાગળ હતો, સુધાનો કાગળ હતો.
કોઈ ગાથા જેવું કે
નહીં? નહીં, ગાથા નહોતી. એ જે પ્રયોગનો વિષય હતો એ એક કોઈ સાધુએ લખી આપેલો, એનો ઉકેલ એને પોતાને નહોતો. પછી એને એમ કીધું કોઈ મહાપુરુષ આનો ઉકેલ કરી શકશે, અને જો કોઈ ઉકેલ કરી દે તો તમે એના સત્સંગમાં રહેજો, તમારું કલ્યાણ એનાથી થશે, થવા યોગ્ય છે એમ સમજી લેજો. તો એની જિંદગીમાં કોઈ મળ્યા નહીં લલ્લુભાઈને, સૌભાગભાઈને, પિતાશ્રીને. અને એમને પછી આ સૌભાગભાઈને આપ્યું, ભાઈ જો આમ હતો, મને એક સાધુએ આપ્યું છે, આ કાગળની અંદર કાંઈક રહસ્ય છે, આ જો કોઈ ઉકેલે 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 તો તું સમજે કે કોઈ મહાપુરુષ તને મળી ગયો. એટલે એ શોધમાં હતા મહાપુરુષને, એમાં આમની ખ્યાતિ સાંભળી શ્રીમદજીની, એટલે એ ગયા. અને આ શ્રીમદજીમાં નાનપણથી વિશેષતા શું હતી કે કોઈ સામાજિકના પરિણામ નહીં સમજી લેતા હતા કે ગમે તેમ. એટલે એ વિષય એમને ખ્યાલ આવી ગયો કે સૌભાગભાઈ આ કારણે આવે છે મારી પાસે. હા, એ કોઈ એ અસાધારણ વસ્તુ છે. એવા પર ઘણા એવા કોઈ કોઈ પ્રસંગો બન્યા છે એમના જીવનમાં. એટલે એમને એ વાત ગૌથી લખી અને ચપરથી મૂકી દીધી પોતાની પાસે. હા, એવા પહેલા અને આવ્યા એટલે કંઈક આવો સુભાનભાઈ નામ આપ્યું, એટલે તરત જ સમજી ગયા કે બરાબર છે, હું જેને ગોતું છું એ આ જ હોવા જોઈએ. આમાં તો કોઈ દી મળ્યા નથી જિંદગીમાં, મારું નામ ક્યાંથી જાણે. પછી કે તમે જે કામે આવ્યા છો મારા ખ્યાલમાં છે, વાંચી લ્યો એટલે મેં એમ ટેલી કરી લીધી. પછી ત્યારથી તો એને કાંઈ પછી વિચાર કરવાનો રહ્યો જ નહીં. હા, ત્યારથી એને જે એમના પ્રત્યે જે ભાવ થયો છે એ ભાવ એને તરવાનું કારણ થઈ ગયું.